આપણા સંસ્કાર જે પડે એ ચિત્ત માં પડે,
અને
સચિત ની અંદર ચિત્ત નો અર્થ
ત્યાં જુદો,
ત્યાં જુદો અર્થ થાય,
ત્યાં ચિત્ત એટલે અવેરનેસ,
અવેરનેસ થાય
ત્યાં, અવેરનેસ. અહી જે પાંચ તત્વો છે, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ, એ ચિત્ત એક એવા પ્રકારનો કે ઓપન કેમેરા, કે પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ પ્રાણ અને અહમ, એ ચૌદ, એ ચૌદ થી જે કઈ થયું તે બધું અંદર આવી જાય ચિત્તમાં. એ ચિત્ત, એ ચિત્ત ને પેલા ચિત્ત ની સાથે સંબંધ નહીં. પેલું તો મોસ્ટ એબસ્ટ્રેક્ટ, પેલું ચિત્ત તો
પેલું ચિત્ત મોસ્ટ
મોસ્ટ એબસ્ટ્રેક્ટ નહીં. પેલું કામ દેખાય નહીં કોઈ કને. આપણે શરીરને ડિસાઈડ કરીએ, ગમે જેટલું કરો, ગમે ત્યાંથી મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ ક્યાંય મળે નહીં, ક્યાંય તમે એને ખોલી નહીં શકો. પણ આપણા શાસ્ત્રકારોને અનુભવ એની અમુક અમુક જગા નક્કી કરી લીધી, કરી આઠે કાણે ચિત્ત, આઠે કાણે બુદ્ધિ, આઠે કાણે અહમ, એમ બધું કહે છે ખરા. પણ આપણે બહુ એની સાથે કંઈ નિસ્બત નથી, એની સાથે આપણે તો એ પ્રકાર કેવી રીતે ખીલે તેની સાથે નિસ્બત છે. સત એટલે હોવું અને સત્ય એટલે ત્રુટ, તે બે જણે બેને સત ઉપર થી સત્ય થયું હોય એ સંબંધ વ્યુત્પત્તિ ની રીતે. આપણી ગુજરાતી ભાષામાં વૃત્પત્તિ વૃત્પત્તિ નથી, એ અમે કરવાને આપ્યું છે. ત્રણ સાલ થયા પણ હજુ કરી માણસ કરતો નથી તૈયાર. સત ઉપરથી સત્ય થયું હોય, જે મૂળ હોવું છે એ હોવામાં નેગેટિવ પોઝિટિવ કશું સેન્સ નથી. આજે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ એમાંથી ચિત્તકાર ને કહો ચાર થયા, પાંચ જ્ઞાનેન્દ્રિય ને પાંચ કર્મેન્દ્રિય એટલે ચૌદ થયા. એ ચૌદ માં જે કઈ થાય તે ચિત્ત ગ્રહણ કરી લે છે, એટલે એ અવેરનેસ વિના તો ગ્રહણ કરી પણ ના શકે. એટલે એનામાં અવેરનેસ છે કરો, જે મૂળ ચિત્તનો ગુણધર્મ છે, સચિત આનંદમાં જે ચિત્ત એમાં અવેરનેસ છે, તે અવેરનેસ મોસ્ટ એબસ્ટ્રેક્ટ છે. અને અહીં ગાડી એ એબસ્ટ્રેક્ટ નથી, એટલી નથી. આમ તો દેખાય નહીં, આપણે જાણીએ કરી નહીં, ગણી એને કંઈ જોઈ શકીએ નહીં, જાણી શકીએ માત્ર અનુભવથી, અનુભવ થી જાણી શકીએ. રોજ બરોજ ના મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ છે આપણા માં, તે રોજ બરોજ ના આપણા અનુભવ પરથી કે સલવા બુદ્ધિ આમ વિચારે છે, મન સંકલ્પ વિકલ્પ કરે છે, એમ રોજના અનુભવ પરથી આપણે નક્કી કરીએ જ. બાકી આપણે કઈ એને એને પોઈન્ટ આઉટ કઈ એને બતાવી ના શકીએ શરીર ની અંદર, કે આ મન આ બુદ્ધિ આ ચિત્ત એવું બતાવી નહીં શકાય આપણાથી. એ પણ આમ તો છે એબસ્ટ્રેક્ટ જ, પણ એ સૂક્ષ્મ માં આવે અને પેલા કારણ માં જાય,
પેલા કારણ માં જાય, એટલો ફેર,
એટલો ફરક. આ સૂક્ષ્મ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અમને પેલા કારણ મોસ્ટ એબસ્ટ્રેક્ટ. આપણે પણ જયારે કારણ નો અનુભવ થાય છે ત્યારે ઘણું બધું આમ આ શરીર ની અંદર નું બીજું બધું ઘણું બધું છે, એ કઈ પણ સાથે હોય શકે નહીં. એ હોય તો કારણ માં જવાય જ નહીં, બેસી નહીં શકાય એમાં.
એટલે જળ 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 પૃથ્વી નું તત્વ
નીકળી જાય ત્યારે જવાય. એટલે આજે આજે બધા ટકી રહ્યા છે, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ વગેરે એ જળ અને પૃથ્વી તત્વો ને લીધે ટકી રહેલા છે. આ જે તે બધું આપણામાં ટકી રહેલું છે એ જળ અને પૃથ્વી તત્વો ને લીધે જ. હવે અહમ ને તો આપણે મોડું પાડ્યા સિવાય કે કશામાં કે ચેતન તત્વમાં એને ભીલવી દીધા સિવાય તો એ કઈ ઉડી ના જાય ને મેળે તો એ તો એને જળ અને પૃથ્વી તત્વ પકડી જ રાખે. પણ એ જયારે બીજામાં ભળે ઊંચા એનાથી ઊંચા સબ્જેક્ટમાં ભળે ત્યારે પેલાનો કબજો એના પરથી જાય, જળ અને પૃથ્વી તત્વ નો કબજો એના પરથી જાય,
અહમ પરથી જાય,
અહમ પરથી જાય એટલું જ. અને જાય ત્યારે જ અહમ ને આ બધા જ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ એ બધા એ બધા ઉપર જળ અને પૃથ્વી તત્વ નો કાબુ છે. અને એ જીવતા છે અને કામ કરતા છે એ પણ એ તત્વ ને લીધે જ. કારણ કે એને આ જેમ ખુરશી છે એને ટેકવાને માટે જમીન જોઈએ, એને કઈક આધાર જોઈશે. તેવી રીતે આ બધાને માટે આખા શરીર ને માટે જેમ આધાર છે જળ અને પૃથ્વી, એ જો આધાર ના હોય તો શરીર પણ ટકે નહીં. તેવી રીતે આ બધાને ટકવાને માટે પણ આધાર જળ અને પૃથ્વી જ છે આપણામાં શરીરને. એ પછી ધીરે ધીરે કરીને એને જેમ તમે ઉર્ધ્વમાં લઈ જાઓ, ઉર્ધ્વમાં જાઓ ત્યારે ધીરે 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 બહુ ઉચ્ચ ભૂમિકા 10-12-11 સુધી જઈએ ત્યારે જળ અને પૃથ્વી તત્વ નું હોવા પણ હોવા છતાં એનું એટલું બધું જોર નથી ત્યાં. પછી 12મી ભૂમિકામાં છે જળ અને પૃથ્વી, 13મીમાં નથી, 14મીમાં નથી, ને 15મી ભૂમિકા છે. તે 14 ભૂમિકા તો 14 કહેવાય ને 15મી પુરુષોત્તમ ભૂમિકા. એટલે ગીતાજીમાં પણ જે 15મો અધ્યાય છે એમાં સંપૂર્ણ અનુભવનું વર્ણન છે ગીતાજીમાં. એ સ્થિતિ કેવી હોય તેનો આછો ખ્યાલ, સંપૂર્ણ ખ્યાલ તો એમાં નથી આવ્યો, પણ એના પરથી આપણને સમજાઈ જાય કે ભાઈ આ અનુભવનું ઈશ્વરી તત્વ, ઈશ્વરી નામ પણ ન દીધું આ લોકોની ખૂબી જુઓ સાહેબ, પણ તેમ છતાં એ તત્વ કેવું હોય અનુભવમાં તે 15મા અધ્યાયમાં બતાવ્યું છે ને બરાબર. એમાં ત્યારે કઈ જ નહીં, કશું જ નહીં. અને તે ઉપર પણ એને ગીતામાં આવે છે કુક ઠેકાણે કે તે ઉપરાંત પણ અનુભવની સ્થિતિમાં બિલકુલ શૂન્યાવસ્થા. શૂન્યાવસ્થા એટલે કે નેગેટિવ શૂન્ય નહીં, અને એ શૂન્ય એવા પ્રકારનું કે જેમાં વિચાર નથી, થોટ નથી, શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, પ્રાણ નથી, અહમ નથી, કંઈ નથી, વિચાર પણ નથી ત્યાં, કાંઈ કશું ભાવ પણ નથી ત્યાં, કંઈ જ કશું, કંઈ કશાનું ભાવ દેખી તો એવું કંઈ એક્ઝિસ્ટન્સ નથી. તેમ છતાં એક્ઝિસ્ટન્સ છે, શેનું એક્ઝિસ્ટન્સ છે એ તો ત્યારે જ આપણને ખબર પડે. પણ કંઈ કશાનું જે એવું મૂળ તત્વનું એક્ઝિસ્ટન્સ જે છે તે શૂન્યમાં અનુભવ થાય છે. એટલે શૂન્ય સ્થિતિ તો આ સામાન્ય અનુભવ ઈશ્વરનો જે આપણને થાય તેના કરતાં બહુ ઊંચા પ્રકાર એ ભૂમિકા છે શૂન્ય. મને આ શૂન્યનું સમજાય જ કરું, મને અનુભવ નથી થયો શૂન્યનો. પછીથી એક જાતનો અનુભવ થઈએ પછી કંઈક કરવા પણ નથી રહેતું. પછી એની મેળે જ્યારે 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 થવાનો હોય ત્યારે થાય, પણ એના માટે પછી પ્રયત્નની વાત નથી આગળ જતા આપમેળે. નિનોજકાબેન ગઈ? પેલા વડોદરા ના ગરબા ઘણા હતા પેલા ના, બહુ પેલા, આજથી 60-70 વર્ષ પહેલા. એક સોનારામભાઈ હતી, તે દયારામભાઈની ગરબે બહુ સુંદર ગાતી હતી, મને બરોબર યાદ છે. એટલે કન્સેપ્શન આવે છે પ્રકૃતિ ના વિષયમાં, અને આ છે તે કન્સેપ્શન થી પર છે. જયારે આપણને થાય કે આવ્યું કેવી રીતે આવ્યું, ખરી રીતે તો આવ્યું જ નથી, તો છે જ, એક્ઝિસ્ટન્સ છે જ. માત્ર આપણને અનુભવ પહેલા પણ ના થયો ને હાલ પણ નથી થતો, એનું કારણ કે અત્યારે આપણે પ્રકૃતિથી પ્રકૃતિથી જ જીતે આપણે પ્રેરાયેલા છીએ. જેમાં ને તેમાં પ્રકૃતિ મોખરે છે આપણામાં, તે પ્રકૃતિને મોખરે એને બદલે જ્યારે ડિવિનિટી મોખરે આવે, અથવા ડિવિનિટી તો અત્યારે આપણે બોલીએ છીએ, પણ જેમ પ્રકૃતિ આપણે સમજીએ છીએ કે પ્રકૃતિ એટલે ભાઈ બીજું તો બીજું એને વધારે ઊંડું સમજીએ નહીં, પણ જેમ આપણા મન બુદ્ધિ ચિત્ત પ્રાણને આમ આ બધા સંસાર વ્યવહારના કામમાં લાગી ગયેલા છે, અને સંસાર વ્યવહારનું કામ જેના વડે કરીને થાય છે, અને કંઈક એ અંગેનો વિચાર આવે છે, એ જે કામ જે છે એ પ્રકૃતિનું છે, અને કન્સેપ્શન એની અંદર આવી જાય. કારણ કે સંસાર વ્યવહારના બધા કામની અંદર કન્સેપ્શન તો આપણે કરવું જ પડશે, કન્સેપ્શન વિના ચાલશે નહીં. એટલે એ કન્સેપ્શન આવી જાય છે પ્રકૃતિના ક્ષેત્રમાં. જ્યારે આત્માની કે ભગવાનની કે કોઈ પરમ તત્વની જે હકીકત છે એમાં કન્સેપ્શન નહીં આવે. કન્સેપ્શન એના કરતાં આપણે જો ખરો શબ્દ બોલવો તો રિયાલિટી ત્યાં છે, રિયાલિટી છે ત્યાં. તે રિયાલિટી જેમ આપણે પોતે અત્યારે આપણી પોતાની જાતને કહીએ છીએ કે આપણે રિયલ છીએ, આપણે છીએ તે ખરા છીએ, તેવી રીતે તત્વ પણ તે વખતે ખરેખર આપણને અનુભવમાં એ પ્રકારે આવે છે. ત્યારે એ તત્વ જ્યારે અનુભવમાં આવે ત્યારે આપણને અનુભવમાં આવ્યું છે એમ સીધી આપણને ખ્યાલ આવે. અત્યારે આપણને તો ખ્યાલ ક્યાંય આવતો નથી અત્યારે, પણ જ્યારે આવે ત્યારે આપણને ખ્યાલ કેવી રીતે આવે કે આ નવું તત્વ, આ તત્વ આપણામાં અનુભવમાં આવ્યું, એ એક પ્રશ્ન એવો થાય આપણને. ત્યારે જેમ પ્રકાશ જે છે, સૂર્ય ઉગેને પ્રકાશ થાય તો આપણે આપણને અનુભવ થાય છે, ત્યારે એ જ્યારે નવું રિયાલિટી જે છે એ આપણા નિત્ય રજ રોજ બરોજના અનુભવ વ્યવહારના કે એવા કર્મમાં જ્યારે પ્રગટ થાય ત્યારે આપણી બુદ્ધિનો પ્રકાર બદલાઈ જાય. બુદ્ધિ એવા પ્રકારની થઈ જાય કે એને ઝાઝું વિચારવું ના પડે, ઝાઝા પ્રૂઝ એન્ડ કોન્સ ના કરવા પડે, જાજા એને તર્ક દલીલ વગેરે ના કરવા પડે, ઓટોમેટિકલી આપમેળે જીતે કે બધું સૂજી જાય, આપમેળે જીતે બધું સૂજી જાય, અને બહુ વિચાર કરવા પણ ના રહે, આ ના રહે, એવા બધા લક્ષણો પછી ઘણા લંબાવી શકાય. આમાં આવું બધું થાય ત્યારે સમજવું કે આ રિયાલિટી હવે પ્રકાશવા મારી છે આપણામાં એમ. એટલે કન્સેપ્શન એ પ્રકૃતિનો વિષય છે, ને પેલો રિયાલિટી રિયાલિટીમાં આવી જાય. પરિબળો એ બધાની અવેરનેસ રહે છે તે રીતે કારણે, કારણ કે રોજબરોજનું ખપનું છે, જરૂરનું છે, એ આપણને એ આપણા માટે આપણા એક્ઝિસ્ટન્સ ને માટે તે બધાની જરૂર છે, એટલા માટે તેની અવેરનેસ આપણને રહે છે. એની પાછળનું કારણ આ છે. જો કંઈ જ કહેશું તમારે કંઈ કારણ જ કશું ના હોય એમને ના હોય તેની અવેરનેસ નહીં રહે આપણને. કંઈ પણ ઘરે છે, કંઈ પણ એની પાછળનું આખું બેકગ્રાઉન્ડ આવું ના હોય તો પછી તેની અવેરનેસ આપણને રહે નહીં. જો પછી એક સવાલ એમ ઊભો થાય, એમાંથી આમ તર્ક એવો ઊભો થાય કે ભાઈ આપણને આ જે રિયાલિટી કહે છે કે ચિંતન કહે છે કે ભગવાન કહે છે કે ગમે તે નામ વગર કોઈ તત્વની વાત કરે છે ડિવાઇન, તે તો આપણે જાણતા નથી, તેને ક્યાંય આપણને કંઈ ગરજ જાગી નથી, તો તેની અવેરનેસ કેવી રીતે આપણને રહે? એક પ્રશ્ન એવો થાય આપણને, ત્યારે એને માટે જવાબ એમ છે કે એ રિયાલિટીનો અવેરનેસ ત્યારે કે આપણને તો જાણે ગરજ જાગી હોય. ગરજ ને એ રહું છું.
ના બરાબર છે, પૂરું થવા આવ્યું છે એટલે હું તો વિચાર કરતો હતો, છે જ થોડો.
ક્યાંક તો આપણને ઘરે જાગી હોય અને એના કઈને અભ્યાસ કરીએ અને મનન ચિંતન એનું ચાલ્યા કરે, એને લીધે એની અવેરનેસ રહે. નિકદારે કોઈ માણસને એની પરમ તત્વની અવેરનેસ રહે નહીં, કારણ કે એને કોઈ જાતની એના એને પર્ટેનિંગ ટુ હિઝ એક્ટિવિટીઝ ઓર પર્ટેનિંગ ટુ હર સેલ્ફ હિ સેલ્ફ કંઈ કશું છે નહીં. એના એને મન બુદ્ધિ ચિત્ત પ્રાણાયામમાં કંઈ જ કશું એના વિશે છે જ નહીં, લાગેલું નથી, કશું સ્પર્શેલું નથી. એટલે તો પછી એને અવેરનેસ એની ના રહે. પણ માત્ર એને જ્યારે ગરજ લાગે ને એનો અભ્યાસ કરવા માંડે ને અભ્યાસ કરતાં 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 જ્યારે અમુક દિવસનો અમુક વધારે ગાળામાં થાય જ્યારે અભ્યાસ, ત્યારે અવેરનેસ આવે, એની
અવેરનેસ
તે સિવાય ના આવે આપને. બાકી એ તત્વ છે આપણામાં, તેમ છતાં એની અવેરનેસ નથી. હોવા છતાં એ તત્વને લીધે આપણે બોલીએ છીએ, જોઈએ છીએ, સૂંઘીએ છીએ, કાન સાંભળીએ છીએ, ચામડીથી સ્પર્શ કરીએ છીએ, બધા કામ કરીએ છીએ. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ પણ જેના ભળે કરીને કામ કરે છે, એ બધું બુદ્ધિથી આપણે કહીએ છીએ. પણ એ જેના ભળે, જે શક્તિ ભળે કરીને આ બધું થાય છે, તેની અવેરનેસ નથી આપણને, અથવા તેને ગરજ જાગી નથી, એટલે એ કરી અવેરનેસ રિયાલિટી આપણા મગજમાં પ્રગટતી નથી.